જો આપણે છ ડાણાનો સ્વાધ્યાય કરીએ તો રાઈટ, એમાં આપણે ફર્સ્ટ ડાણ સુધી પહોંચ્યા. અત્યાર સુધી ફર્સ્ટ ડાણમાં શું આવ્યો આપણો ટોપિક? ફર્સ્ટ ડાણમાં શું કવર થયું? ના, હા, વેરી ગુડ. ફર્સ્ટ ડાણમાં જીવે ચાર ગતિમાં જે દુઃખો ભોગવ્યા છે એનું વર્ણન આવ્યું, બરાબર. સેકન્ડ ડાણમાં શું આવ્યું? ના, પ્રોબ્લેમ, કે એ ચાર ગતિમાં શું કામ આપણે ફર્યા છે. તો એમાં મેઇન રીઝન કીધું મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર, રાઈટ. એને બે રીતે વર્ણન કર્યું, એક વન વોઝ અનાદિનું જે અગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર, અને સેકન્ડ વન વોઝ જે આ ભાવમાં નવું ગ્રહણ કરેલું, રાઈટ, ગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન. હવે થર્ડ ડાલમાં એનું સોલ્યુશન છે, સોલ્યુશનમાં શું કીધું? પહેલી ગાથામાં કીધું ને, શું કીધું? બોલ ભાઈ, યાદ છે? જો થર્ડ ડાલ ની ફર્સ્ટ ગાથા પેજ નંબર છે 55, શું કીધું? આતમ કો હિત હે સુખ, કે ભાઈ દરેક જીવને જે સુખ જોઈએ છે એ સુખ ક્યાં છે? જ્યાં આકુલતા નથી, બરાબર. અને આકુલતા ક્યાં નથી? તો મોક્ષ માં નથી, રાઈટ. એના માટે થઈને બધા મોક્ષ માર્ગ માં લાગવું જોઈએ, બરાબર. એ વાત આપણે કરી. હવે મોક્ષ માર્ગ શું છે? હા, મોક્ષ માર્ગ શું છે? ના, એમાં જ કીધું ને આગળ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એ ત્રણેયનું કોમ્બિનેશન જ મોક્ષ માર્ગ. આમાં વાત શું થાય છે? ટેકનિકલ વર્ડ માં ડોન્ટ ગેટ એન્ગેજ, બટ વોટ ઇઝ ધ પોઈન્ટ હિયર? જીવ તેને કારણે દુઃખી થાય છે. હા, પણ એ ભ્રમણ તેને કારણે થાય છે. ચાર ગતિમાં ભ્રમણ ઇઝ એકચ્યુઅલ દુઃખ, એકચ્યુઅલ દેટ ઇઝ ધ દુઃખ દેટ જીવ ઇઝ ફેસિંગ. બટ વાય ઇઝ જીવ ફેસિંગ દેટ દુઃખ? રાઈટ પાથ, રાઈટ પાથ એટલે કે જીવનું કરેક્ટ બિલીફ નથી. આપણી જે બિલીફ જેવી હોવી જોઈએ એના કરતા થોડીક કન્ફ્યુઝ છે. જેવી રીતના કે સપોઝ ઇફ આઈ એમ સફરિંગ થ્રુ ફીવર, લેટ્સ સે, અને આઈ ઈટ અ ટેબ્લેટ ફોર સ્ટમક પેન, તો આઈ વિલ નોટ ગેટ ક્યોર, કરેક્ટ. કેમ કે ધ એક્ચ્યુઅલ રૂટ કોઝ ઇઝ ડિફરન્ટ અને ધ ટ્રીટમેન્ટ ઇઝ ડિફરન્ટ, રાઈટ. સિમિલરલી, કે જીવ આ ચાર ગતિમાં દુઃખી છે એને કારણે છે. દુઃખ ઇઝ જે આપણને હેડેક જે ફીલ થાય છે, તેનું રૂટ કોઝ કેન બી સમથિંગ ડિફરન્ટ. હેડેક નું રૂટ કોઝ કેન બી એની ઓફ ધ મેની થિંગ્સ. તો એવી જ રીતે જીવને ચાર ગતિમાં જે દુઃખ ફીલ થાય છે એનું રૂટ કોઝ ઇઝ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ચારિત્ર. એનો મતલબ શું? કે હું જીવ છું પણ હું મારી જાતને જીવ નથી માનતો, હું મારી જાતને કંઈક બીજું માનું છું, બરાબર. એને કારણે બધું કન્ફ્યુઝન થઈ જાય. હું મારી જાતને જીવ નથી માનતો ને મારી જાતને હું આ બોડી માની લઉં છું, રાઈટ. હવે પ્રોબ્લેમ હતો જીવમાં, પ્રોબ્લેમ હતો જીવમાં કે હું જીવને જીવ નથી માનતો, એટલે આઈ એમ ગેટિંગ કન્ફ્યુઝ. પણ બીકોઝ આઈ બિલીવ માય સેલ્ફ એઝ બોડી, બધું ટ્રીટમેન્ટ હું બોડીનું કરું છું, રાઈટ. અને એને કારણે બધો પ્રોબ્લેમ થઈ જાય, બધું કન્ફ્યુઝન થઈ જાય. જેવી રીતના પહેલા એક્ઝામ્પલ આપ્યું કે હોય આપણને તાવ અને ખાઈએ દવા પેટના દુખાવાની, તો બધું ગડબડ થઈ જાય ને. એવી જ રીતે જીવને પ્રોબ્લેમ છે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર, એટલે કે ખોટી માન્યતાનો ખોટું જ્ઞાન છે અને પછી એમ આચરણ બી ખોટું કરે છે. અને દવા ખાય છે શરીર, એટલે કે શરીર ને ઇમ્પ્રુવ કરવાની ટ્રાય કરે છે, આજુબાજુ ની સંયોગો ને ઇમ્પ્રુવ કરવાની ટ્રાય કરે છે, તો એનાથી કઈ સોલ્યુશન આવતું નથી. સમજાય છે? તો હવે એના માટે જઈને થર્ડ ચાલમાં રૂટ કોઝ ને કેવી રીતના એલિમિનેટ કરવું એની વાત ચાલે છે. ફર્સ્ટ ડાલમાં ચાર ગતિના દુઃખ દેખાયેલા, સેકન્ડ ડાલમાં રૂટ કયું દુઃખ નું કારણ છે એ બતાવે, હવે થર્ડ ડાલમાં એનું સોલ્યુશન શું છે એ બતાવે. તો સોલ્યુશન શું કીધું કે સમ્યક દર્શન જ્ઞાન ચાલશે. સોલ્યુશન ઇઝ એઝ સિમ્પલ એઝ કે પહેલા આઈડેન્ટિફાય કરો દુઃખ ક્યાં છે અને એને પછી સોલ્વ કરો, એટલું સિમ્પલ છે. તો હવે આઈડેન્ટિફાય શું કર્યું કે દુઃખ તો જીવમાં છે, જીવને આકુરતાનું દુઃખ. હવે આકુરતા હવે થોડું સમજાય છે, આકુરતા એટલે અનઇઝીનેસ, કે જીવ ઇઝ ઓલવેઝ ઇટ ઓલવેઝ ડિઝાયર સમથિંગ અને ઇટ ઇઝ નેવર એટ ઇઝ, કે ઇટ ઇઝ નેવર સેટિસ્ફાઈડ. દુઃખ એ છે. તો સોલ્યુશન શું છે કે હું જીવ છું, મારું કામ ખાલી જાણવાનું છે, એમ પોતાને આઈડેન્ટિફાય કરો અને માનો, તો જે બહારના જે વોન્ટ્સ અને ડિઝાયર્સ છે ઓટોમેટિકલી બંધ થઈ જાય છે અને એને કારણે જીવને ઓટોમેટિકલી શાંતિ આવે છે અને એ શાંતિ સુખ છે. સમજાય છે થોડું પ્રોસેસ? તો એની આપણે અહીંયા વાત ચાલે છે બરાબર. એમાં આપણે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને બે રીતે સમજ્યા. એક તો નિશ્ચયની પદ્ધતિથી, એટલે કે જેવું હતું એવું ડાયરેક્ટ કહી દીધું કે પરદ્રવ્યથી ભિન્ન જીવને જાણો, પરદ્રવ્યથી ભિન્ન પોતાને જીવ માનો અને એમાં જ લીન થઈ જાઓ. પાટલું કહેવાથી આપણને કઈ સમજાયું નહીં ને, કે જીવ શું છે ખબર નથી, પરદ્રવ્ય શું છે ખબર નથી, તો એના માટે જઈને પછી બધું ડિટેલમાં સાત તત્વોનું વર્ણન ને એ બધું આપણને થાય બરાબર. હવે એ બધું આપણું થઈ ગયું, એના પછી જે સમ્યક દ્રષ્ટિ જીવ હોય અથવા તો જેને કરેક્ટ પાથ આઈડેન્ટિફાઈ કરી લીધો હોય એને બહારમાં કેવી કેરેક્ટરિસ્ટિક હોય એ પણ આપણને સમજાયો, રાઈટ? તો સમ્યક દ્રષ્ટિ જીવના આઠ ગુણ બતાવ્યા અને એના 25 દોષોથી રહિત હોય છે એ બતાવ્યું, કરેક્ટ? એ આપણે જોઈ લીધું આ બધું. હવે એમાં આઠ ગુણ કયા કયા હતા કોઈને યાદ છે? હા, વેરી ગુડ. નિશંકિત, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સક, અમૂળ દ્રષ્ટિ, ઉપગુહન, સિદ્ધિકરણ, વાત્સલ્ય અને પ્રભાવ. બરાબર, આ આઠ ગુણ છે. એ આઠ ગુણ જે છે, આઠ ક્વોલિટી, એટલે કે સપોઝ કોઈ જીવ ડોક્ટર બની જાય તો એની ક્વોલિટી શું હોય કે એને બેઝિક ટ્રીટમેન્ટ કરતા તો આવડે, ભલે ઓર્થોપેડિક સર્જન પણ હોય તો એને ખબર પડે કે તાવ આવ્યો હોય તો તમારે પેરાસેટામોલ લેવાની, રાઈટ? એટલું તો એને ખબર પડે ને. પછી એવી જ રીતે કોઈ જીવ એટલે ઈ પર્સન ડોક્ટર બની ગયો હોય તો એને અમુક ક્વોલિટીઝ કેવી હોય કે એ પોતે એવું બહારનું અચર વચર ન ખાય, કેમ કે એને ખબર છે કે આ બધાથી મને વાયરલ ઇન્ફેક્શન થશે, આવું થશે, તો એવું ક્યારેય ગંદી વસ્તુ ખાય બરાબર. એ પોતે એવું એનું વોટર ને બધું પણ પ્યોરિફાય કરીને પીએ કે એને વોટર બેઝ ઇન્ફેક્શન પણ ન થાય, એ તો એનામાં બેઝિક ક્વોલિટી આવી જાય ને કોઈ ડોક્ટર થાય તો. એવી જ રીતે કોઈ જીવ સમ્યક દ્રષ્ટિ થાય, સમ્યક દ્રષ્ટિ થાય એટલે શું કે હવે પોતાની જાતને આત્મા તરીકે આઈડેન્ટિફાય કરે છે, એને કહેવાય સમ્યક દ્રષ્ટિ. પોતાને નાવ હું આત્મા છું એમ કરીને પોતાને આઈડેન્ટિફાય કરે છે. તો એનામાં બેઝિક ક્વોલિટીઝ કેવી આવી જાય કે હવે એને કોઈ વસ્તુમાં શંકા એટલે કે ડાઉટ નથી, કોઈ વસ્તુમાં એટલે કે ધાર્મિક, કઈ વસ્તુ ધર્મ કોને કહેવાય, ભગવાન કોને કહેવાય, કયો પાથ કાચો છે સુખી થવા માટે, હવે એને એમાં કઈ કન્ફ્યુઝન નથી, કઈ ડાઉટ નથી, એને પાથ એકદમ ક્લિયર છે. એ નિશંકિત બરાબર, નિકાંક્ષિત એટલે હવે પૂજા કે કઈ કરે, પ્રવચન કે સ્વાધ્યાય કે કઈ કરે, તેનાથી એને વર્લ્ડલી ડિઝાયર્સ ની કઈ વોન્ટ ન હોય કે મને સારું ઘર મળી જાય, સારી ગાડી મળી જાય, કે મને સારું ખાવાનું મળે, એવી એને કોઈ ડિઝાયર્સ ન હોય, એને કહેવાય નિકાંક્ષિત, કોઈ કાંક્ષા નથી. પછી થર્ડ છે નિર્વિચિકિત્સક, કે હવે પોતાનું જ ફોકસ આત્મા ઉપર છે તો સામે વાળાને પણ આત્મા તરીકે જુએ છે. ફરીથી કે હવે એ જીવ પોતાને જ આત્મા તરીકે આઈડેન્ટિફાય કરે છે તો એ સામે વાળાને પણ આત્મા તરીકે જુએ છે, તો એને એમ ન દેખાય કે ભાઈ આ એકદમ નાનો છોકરો છે, આ મોટા ભાઈ છે, એવું નાના મોટા નો ફરક નથી, બધા જીવ છે એમ તરીકે એ જુએ છે. તો હવે સામે વાળાને આત્મા તરીકે જુએ, તેનું શરીર કે કઈ ગંદુ હોય, નાયો ન હોય, વાળ બહુ ગંદા હોય, તો એને જોઈને એને આમ યફ એવી ફિલિંગ ન આવે. હી ઇઝ ઇનડિફરન્ટ, કેમ કે એનું નજર આખી આત્મા ઉપર છે કે કોઈ પર્સન ની કેરેક્ટરિસ્ટિક કેવી છે. જેવી રીતના કે સપોઝ તમે કોઈ ટીચર, ટ્યુશન ટીચર ગોતવા નીકળો, ટ્યુશન ટીચર આપણા માટે ગોતવા નીકળો, તો એને એ સબ્જેક્ટમાં કેટલું નોલેજ છે એ જુઓ, કે એ કેવા ચશ્મા પહેરે છે, કેવી રીતના વાળ ઓળે છે, કેટલું ઓલ્ડ છે કે યંગ છે, એ જુએ. આપણે નોલેજ જોઈએ ને, એને એ ટોપિકમાં કેટલું નોલેજ છે કે મને શીખાડી શકશે કે નહીં. એવી જ રીતે જે જીવ પોતાને આત્મા તરીકે આઈડેન્ટિફાય કરે છે, એ હવે સામેવાળાને બી આત્મા તરીકે જ જુએ છે. તો એને એ સ્ત્રી છે, એટલે લેડીઝ છે કે જેન્ટ્સ છે, મોટો છે નાનો છે, એવા બધા કોઈ ડિફરન્સ એને દેખાતા જ નથી. સમજાય છે? એને કહેવાય નિર્વિચિત. પછી ફોર્થ, અમૂળ દ્રષ્ટિ. અમૂળ દ્રષ્ટિ એટલે શું? કે હવે સપોઝ આપણે ટીવીમાં ઓલું ક્યારેક આવે ને કે આ ગણપતિએ દૂધ પી લીધું, અથવા તો આ પર્ટિક્યુલર જગાએ ચમત્કાર થઈ ગયો, અહીંયા ત્યાં પ્રતિમા આકાશમાં છે, અંતરિક્ષમાં છે, આમ છે તેમ છે. હવે એ જીવને આ બધાનું કઈ અટ્રેક્શન ન હોય, એને કહેવાય અમૂળ દ્રષ્ટિ. ફરીથી, અમૂળ દ્રષ્ટિ એટલે શું? કે એ જીવને જેને પોતાને હવે આત્મા તરીકે આઈડેન્ટિફાય કરે છે, તો એને આખો પાથ બી બહુ ક્લિયર છે ને, એને બધું ખબર છે કે મારે આત્મામાં જ લીન થવાનું છે, તો એનાથી મને સુખ મળશે. તો હવે એને બહારના ચમત્કાર ને એવા બધામાં કઈ ઇન્ટરેસ્ટ નથી. જેવી રીતના કે આપણે સાચું ખોટું નહીં,
ભગવાનનું પૈસાનું,
હા હા, જેને તત્વની વસ્તુમાં એને કઈ કન્ફ્યુઝન નથી. અમૂળ દ્રષ્ટિ એટલે હવે એને કયું તત્વ સાચું છે, કયું તત્વ ખોટું છે એમાં એને કઈ ડાઉટ નથી. એને કહેવાય અમૂળ દ્રષ્ટિ. તત્વ એટલે શું ખબર છે? તત્વ એટલે વસ્તુનો સ્વભાવ કેવો છે. નોર્મલી તો આપણે એમ કહીએ ને કે આઈસ ઇઝ ઓલવેઝ કોલ્ડ, ફાયર ઇઝ ઓલવેઝ હોટ, રાઈટ, સુગર ઇઝ ઓલવેઝ સ્વીટ, તેમાં આપણને કઈ ડાઉટ હોય ના હોય. આપણને કઈ સ્વીટ કરવું હોય તો આપણે ઓટોમેટિકલી સુગર નાખીએ ને. એવી જ રીતે આત્મા ઇઝ ઓલવેઝ સુખી, એની બેઝિક ક્વોલિટી છે. તો સુખ પ્રાપ્ત કરવા માટે થઈને દેટ પર્સન જે સમ્યક દ્રષ્ટિ છે, એને હવે બીજે ક્યાંય જવાનો વિચાર જ ના આવે. હી ઇઝ ક્વાઇટ હેપી વિધ ઇન હિમસેલ્ફ, કન્ટેન્ટેડ. એને કહેવાય કે એને તત્વ અને કુતત્વમાં કઈ કન્ફ્યુઝન નથી. સમજાયું? દેટ ઇઝ ફોર્થ, અમૂળ દ્રષ્ટિ. પછી ફિફ્થ, ઉપગુહન. ઉપગુહન એટલે શું? નોર્મલી પણ કોઈ ડિસન્ટ પર્સન હોય તો કઈ પોતાનું બહુ બ્રેગ ન કરે ને કે અરે હું તો આમ છું, મને તો આ બહુ આવડે છે, હું તો આ બહુ સારું કરું છું, એમ પોતાનું બ્રેક તો જનરલી, ઇવન આપણે સ્કૂલમાં કોઈ બ્રેક કરતું હોય તો આપણે એને કહેવાય બહુ ઇગોઇસ્ટિક છે. એવી જ રીતે આમાં પણ કે કોઈ આવી રીતના ધાર્મિક એંગલથી પોતાના વિશે, પોતાની ક્વોલિટીઝ જે હોય એ પોતાની ક્વોલિટીઝ બહુ બ્રેક ન કરે, પોતાના જે ગુણો હોય એને છુપાવીને રાખે, કે એમાં અનનેસેસરી બહુ બ્રેક કરીને શું મતલબ છે, રાઈટ. અને જે બીજાના કઈ ફોલ્ટ હોય ને તો એ ફોલ્ટને બી બહુ પબ્લિસાઇઝ ન કરે, નહીં તો એનું બુરું થાય. મતલબ એનું એમ કે ને ઇમ્પ્રેશન,
હા, અવગુણ હોય,
હા, એના જે અવગુણ હોય એની ઇમ્પ્રેશન થોડી એમ ડાઉન થાય ને, તો એટલે એ કોઈના પણ એવી રીતના દોષ પબ્લિકલી અનાઉન્સ ન કરે. એને સાઈડમાં જઈને સમજાવે કે ભાઈ આમ આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, પબ્લિકલી એને આમ કહેવાય ને ડિસ્કરેજ ન કરે, એને કહેવાય ઉપગુહન. એની સાથે સાથે પોતાનો આત્માનો ધર્મ પણ કેવી રીતના વધે એનો વિચાર કરે, એને કહેવાય ઉપબૃહણ. બટ દે આર વન એન્ડ ધ સેમ, એમ સમજો. આગળ સ્થિતિકરણ. કોઈ બીજો આપણો સહધર્મી હોય, સાથે બીજા કોઈ હોય, અને કંઈક કારણસર હવે સપોઝ એને વર્કમાં બહુ પ્રેશર હોય, સ્કૂલમાં બહુ પ્રેશર હોય, બહુ ભણવાનું હોય, અને એને કારણે એને કઈ વાંચવાનો કે કઈ ટાઈમ ન મળતો હોય, હી ઇઝ ગેટિંગ સાઇડ વેઝ, તો એને ત્યાંથી પાછો ધર્મમાં લગાવે. સમજાય ને? ઇફ સમબડી ઇઝ ગેટિંગ ડાયગ્રેસ, તો એને ફરીથી ધર્મમાં લગાવે, એને કહેવાય સ્થિતિ કરે. સેવન, વાત્સલ્ય. કે એને જે જીવ પોતાને આત્મા તરીકે આઈડેન્ટિફાય કરે એને ઓટોમેટિકલી બધા ઉપર બહુ પ્રેમ હોય. એમાં પણ જે જૈન ધર્મ ના આપણા સાથે સમજવા વાળા હોય એના ઉપર તો એઝ ઇટ કે મારા ફેમિલી નો જ છે, મારો જ છોકરો છે, મારો ભાઈ છે, મારો બેન છે, એવો પ્રેમ હોય. કોઈ પ્રત્યે આપણે દુશ્મની કે એવું હોય જ નહીં. સમજાય છે? આજે દુનિયામાં બધે જ ફાઇટિંગ ને એવું બધું ચાલે છે ને, ટેરરિઝમ ને બધા રિલિજિયસ બેઝ મોટિવેટેડ ગ્રુપ. પણ આપણે જૈન ધર્મમાં એવું છે કે આપણામાં તો અહિંસા એકદમ બેઝિક વસ્તુમાંથી જ શરૂ થાય છે. એટલે જે સમ્યક દ્રષ્ટિ જીવ હોય એને કોઈનું બુરું કરવાનું કઈ એવું ઇન્ટેન્શન જ હોય. ઈ બેઝિકલી બધા સાથે એને પ્રેમ હોય. ગુરુદેવજી નું પ્રવચન છે એમાં એમણે એક બહુ સરસ શ્લોક કીધો છે, બહુ મને યાદ નથી, આખો મોટો સંસ્કૃત નો શ્લોક છે. પણ એનું ક્રક્સ શું છે કે જો સામે વાળો બહુ બહુ ગુણવાન હોય, અમુક અમુક ક્વોલિટી એનામાં બહુ સારી હોય, તો સમ્યક દ્રષ્ટિ જીવ ને એના પર બહુ પ્રમોદ હોય એમ કે અરે વાહ બહુ સરસ છે આમ. એટલે ઈ હેપીલી એક્સેપ્ટિંગ ધોઝ ક્વોલિટી. સામે વાળા જીવમાં કઈ ખરાબ હોય, કઈ બુરાઈ હોય તો એને સમ્યક દ્રષ્ટિ જીવ ઇગ્નોર કરે, એના પર જુએ જ નહીં, ધ્યાન જ ના આપે. સામે વાળા જીવને તત્વમાં બહુ ક્લેરિટી હોય તો એને એની સાથે ચર્ચા કરીને આ જીવ પણ પોતાની ક્લેરિટી વધારે. અને સામે વાળો જીવ જો બહુ આમ ઓપોઝિટ હોય, બહુ આર્ગ્યુમેન્ટેટિવ હોય ને કઈ સાંભળે જ નહીં, તો જે સમ્યક દ્રષ્ટિ જીવ હોય એને ક્ષમતા ભાવે કે એની સાથે કઈ બહુ આર્ગ્યુમેન્ટ કહેવામાં ઉતરે નહીં. ક્યારે ઓપોઝિશન કરવાનો તો ઓપોર્ચ્યુનિટી જ નથી. સમજાય છે? ગુરુદેવજી ના પ્રવચન માં તો એવી રીતના આવે છે કે કોઈ પણ જીવ સાથે વિરોધ કરવાનો તો કઈ કારણ જ નથી. કે જો એમાં શ્લોક એવી રીતના છે, તત્વેશુ સમથિંગ ગુણેશુ પ્રમોદમ, એવી રીતના એમના પ્રવચન માં છે, તમે સાંભળ્યું 20મું પ્રવચન છે 6 કે કોઈની સાથે વિરોધ કરવાનું તો કઈ કારણ જ નથી. કે કોઈ જીવમાં ગુણો બહુ સારા હોય તો પ્રમોદ છે આપણને, કોઈ જીવના કઈ દોષો હોય તો એને આપણે ગૌણ કરીએ છીએ, બરાબર. કોઈ જીવને તત્વમાં બહુ સરસ હોય તો બહુ સરસ, અને કોઈ જીવ બહુ એમ શું શબ્દ છે કે બહુ એને વિરોધ કેવું કઈ હોય તો આ જીવને મધ્યસ્થતા છે, આપણે એમાં કઈ આપણે જેવું છે એવું કઈ નથી બેના એમ કરીને મૂકી. સમજાય ને? આવી રીતના એ જીવને વાત્સલ્ય, એ સમ્યક દ્રષ્ટિ જીવને વાત્સલ્ય હોય છે. અને લાસ્ટ પ્રભાવ એ સમ્યક દ્રષ્ટિ જીવને જે પોતાને આઈડેન્ટિફાય આત્મા તરીકે કરે છે તો હવે એને અંદરથી એવો ભાવ થાય છે કે કેવી રીતના આખી દુનિયા પોતાને આમ મને સુખ મળ્યું છે તો કેવી રીતના આખી દુનિયાને સુખ મળે. ગુરુદેવજી કહેતા ને કે બધા જ ભગવાન થાય, એવું પોસિબલ છે બધા ભગવાન થઈ જાય? એવું પોસિબલ નથી બધા ભગવાન થઈ જાય, કેમ કે એમાં નેચરલ લિમિટેશન છે. પણ તો પણ અંદરથી ભાવ એવા છે કે બધા જ આ વસ્તુ સમજે ને બધા ભગવાન છો અને થઈ જાવ, તો એવી રીતના એ જીવ પ્રભાવ ના કરે. વાત શું ચાલે છે આપણે કે મોક્ષ માર્ગ નો સાચો રસ્તો છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. સમ્યક દર્શન એટલે કે પોતાને આત્મા માનવું, સમ્યક જ્ઞાન એટલે કે હવે આત્મા તરીકે જ પોતાને જાણવું અને એવી રીતના જ બિહેવ કરવું, એને કહેવાય સમ્યક ચારિત્ર, બરાબર. તો જે જીવ આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરે છે એનામાં આવી બધી ક્વોલિટી જોવામાં આવે છે, એની આપણી વાત છે, બરાબર. હવે એમાં કેવા દોષો નથી હોતા એની આપણે વાત કરીએ તો આ શંકા, નિશંકિત, નિકાંક્ષિત એ બધા આપણે જોયા ને, એનાથી ઓપોઝિટ 8 પ્રકારના દોષ નથી હોતા, બરાબર. શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પછી મૂળ દ્રષ્ટિ, અનઉપગુહન, અસ્થિતિકરણ, અવાસ્તવ્ય અને અપ્રભાવ, આ 8 ક્વોલિટીઝ નથી હોતી, બરાબર. 8 ક્વોલિટીઝ નથી, આ 8 દોષો નથી હોતા. એના સિવાય બીજા કયા દોષો નથી હોતા? બીજા 8 કયા આપણે જોયા હતા? હા, 8 પ્રકારના મદ જોયા હતા ને, કે બહુ બ્યુટીફુલ હોય તો એનો ઈગો ન હોય, બહુ નોલેજેબલ હોય તો એનો ઈગો પણ ન હોય. આ 8 પ્રકારના ઈગોઝ નથી હોતા. એ 8 તો ખાલી એક રિપ્રેઝેન્ટેટિવ એક્ઝામ્પલ્સ આપ્યા છે, પણ ઇન જનરલ એની ટાઈપ ઓફ ઈગોઝ એ સમ્યક દ્રષ્ટિ જીવને હોતા નથી. બરાબર, ત્રણ આઠ જોયા હતા આપણે, કુલ મદ, જાતિ મદ, રૂપ મદ, જ્ઞાન મદ, ધન મદ, બલ મદ, તપ મદ અને પ્રભુતા મદ. બરાબર, આ આઠ પ્રકારના મદ નથી હોતા. હવે એનાથી આગળ આવી જાઓ, કેટલા થયા આપણા આઠ શંકાદી દોષ, આઠ મદ કેટલા થયા, 16, અને કેટલા દોષ હોય છે, કેટલા, 25 દોષ નથી હોતા. બરાબર, તો એટલે કેટલા બચ્યા, 9 બચ્યા. જો પેજ નંબર 84 ઉપર 14th ગાથા નો ઉત્તરાર્ધ, એટલે નેક્સ્ટ સેકન્ડ હાફ, 14 ગાથા નું સેકન્ડ હાફ છે. હવે આ 9 વસ્તુ કઈ છે, 6 અનાયતન અને 3 મૂળતા. બરાબર, 6 અનાયતન અને 3 મૂળતા. આની વાત આપણે લાસ્ટ ક્લાસમાં શરૂ કરી હતી, આપણે આજે આગળ જોઈને પછી આગળ વધશું. તો આ 6 અનાયતન અને 3 મૂળતા શું છે? સૌથી પહેલા 3 મૂળતાના નામ કોઈને ખબર છે? દેવ મૂળતા, ગુરુ મૂળતા અને ધર્મ મૂળતા. અને 6 અનાયતન માં આવે છે કુગુરુ, કુદેવ, કુધર્મ, કુશાસ્ત્ર, અથવા કુગુરુ સેવક, કુધર્મ સેવક અને કુશાસ્ત્ર સેવક. સમજાય છે? ઓકે, હવે મારો ક્વેશ્ચન એ છે કે 3 મૂળતા માં બી દેવ મૂળતા, ગુરુ મૂળતા નહીં આવ્યું, અને આમાં બી કુગુરુ, કુદેવ નહીં આવ્યું, તો બે માં ડિફરન્સ શું છે? રિપીટેશન નથી? આપણી બિલીફ ના લેવલ પર છે, એટલે જીવ કુગુરુ આદિ જે પ્રેક્ટિસિસ છે, અથવા તો કુધર્મ, આ પીપળા ને ઓલું બાંધવાનું ને આવું બધું કરવાનું, એમાં ધર્મ માને છે, તો એને મૂળતા કહેવાય. મૂળતા માન્યતાની વસ્તુ છે, શ્રદ્ધાના લેવલ પર છે. શ્રદ્ધામાં દોષ આવે અને એને ન સમજાય એને કહેવાય મૂળ છે. ગુરુદેવશ્રી પ્રવચનમાં કહે છે મૂળ મિથ્યા દ્રષ્ટિ છે, કેમ કે માન્યતાની વસ્તુ છે. અનાષટ અનાયતન છે ને, આચરણની વસ્તુ છે, કે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર આદિને ફોલો કરવું, અથવા એના સેવકોની પ્રશંસા કરવી, એના સેવકોને માનવું, એવી રીતે. તો એને કહેવાય એક શટ અનાયત, એ આચરણ ના લેવલ પર. એટલો જરાક માઇન્ડ ફરક છે, બાકી લગભગ કોન્સેપ્ટ સિમિલર છે. અનાયત એટલે એ રીતે પ્રવર્તન
કરવું,
ઓલું માન્યતા માટે. સમજાય છે? જો આપણે આગળ આનો આપણે ભાવાર્થ વાંચીએ. આ આપણે ડિસ્કશન લાસ્ટ ટાઈમ થઈ ગયું છે, હજી રિપીટેશન જ કરીએ. જો ભાવાર્થ, કુગુરુ, કુદેવ, કુધર્મ, કુગુરુ સેવક, કુદેવ સેવક અને કુધર્મ સેવક. અચ્છા ચલો મને કહો આમાં કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કુદેવ અથવા કુગુરુ અને કુગુરુ સેવક? કોની સેવા કરે છે? વેરી ગુડ, કે કુગુરુ ઇઝ અ પર્સન હુ ઇઝ એકચ્યુઅલી પોતાને ગુરુ તરીકે આઈડેન્ટિફાય કરાવે છે અને રોંગ છે. અને કુગુરુ સેવક કોણ છે? કે જે એને ફોલો કરે છે અને આપણને ઇન્ફ્લુઅન્સ કરવાની ટ્રાય કરે છે કે ના ના ઓલા બરાબર છે. સમજાય છે? તો એને કહેવાય કુગુરુ અને કુગુરુ ના સેવક. ફોર એક્ઝામ્પલ, આપણે ક્રિશ્ચિયન મિશનરી જોયા હતા ને, ખ્યાલ છે મિશનરી શું હોય? મિશનરી ખ્યાલ છે શું હોય? અહીંયા મુંબઈમાં ઓછા દેખાય, પણ તમે વિલેજીસમાં જાઓ ને તો ત્યાં અમુક પર્સન તમારા ઘરે ઘરે આવે અને તમને કે ભાઈ જીઝસ છે, તમારું બધું ભલું કરી આપશે, તમને જે પણ ગરીબી છે તો દૂર કરી આપશે, તમને ખાવાનું આપશે, આમ તેમ કરશે, એમ કરીને તમને કન્વર્ટ કરવાની ટ્રાય કરે
ક્રિશ્ચિયાનિટીમાં.
હા, મુંબઈમાં આવતા હવે ઓછા થઈ ગયા છે. હા, તો એને કહેવાય મિશનરી. સમજાય છે? તો એ કોણ છે? એ કુદેવ સેવક છે. કુદેવ સેવક છે, સમજો ને? આપડા કુદેવ છે ક્રિશ્ચિયન જીઝસ, તો એના સેવક છે, એટલે કુદેવ ના સેવક. સમજાય છે? એવી જ રીતે સપોઝ આપણે બીજા કોઈ લઈએ કે આપણે આજે મોહમ્મદ પૈગંબર કહેવાય ને આપણે મુસ્લિમમાં, તો એ લોકોના ગુરુ કહેવાય, ભગવાન નથી કહેવાતા, બરાબર. ભગવાન તો અલ્લાહ છે. એક મોહમ્મદ પૈગંબર જે બધું કુરાન ને બધું લખી ગયા છે એ એના ગુરુ છે. હવે એના જે ફોલોઅર્સ છે એ બધા ખૂબ ગુરુ સેવક છે, સમજાય છે. પછી હવે એ લોકો કુ ગુરુ ને કુ દેવ શું કામ છે? કેમ કે એમને જીવ શું છે કઈ ખબર નથી, સાચું સુખ છે કઈ ખબર નથી. જીવ પોતામાં રહીને સુખી થઈ શકે છે એવી કોઈ માન્યતા એમને ખબર નથી. એ તો આપણને બહારની વસ્તુમાં જ લગાવે છે, સમજાય છે. બધા બહારની વસ્તુઓમાં જ લગાવે છે, તો ઉલટું પર તરફ લઈ જાય છે ને, આપણને પૂતગલ તરફ લઈ જાય છે, એટલે બધા કુ ગુરુ, સમજાય છે. એવી રીતના આ છ વસ્તુ જે હોય, કુગુરુ, કુદેવ, કુધર્મ, કુશાસ્ત્ર અથવા એના સેવકો, એને ફોલો કરવાથી જીવ ઓલવેઝ પોતાના આત્માને સમજવાની બદલે બહાર જ વયો જાય છે. બીકોઝ ઇટ ઇઝ ટેકિંગ યુ અવે. સપોઝ ઇફ યુ વોન્ટ ટુ ગો ટુ દિલ્હી અને કોઈ તમને આવીને સાઉથમાં જ લઈ જાય ઈ ડાયરેક્શનમાં, તો યુ વિલ નેવર રીચ દિલ્હી, કરેક્ટ. તો એ તમને મિસગાઈડ કરે છે કે નહીં એ પર્સન? એવી જ રીતે આ બધા જીવ, આ બધા લોકો આપણને મિસગાઈડ કરે છે કે આત્મા તરફ જવું છે એની બદલે આપણને ઓપોઝિટ જ લઈ જાય છે. તો ધ મોર વી ઇન્ટરેક્ટ વિથ ધેમ, ધ મોર દે વિલ ટેક અસ અવે, સમજાય. ચાલ આવી જાઓ. તો આ જે છ વસ્તુ છે એ છ અનાયતન એટલે કે ધર્મના અસ્થાન કહેવાય છે. આપણે લાસ્ટ ટાઈમ વાત થઈ હતી આયતન એટલે શું? આયતન એટલે એકચ્યુઅલી રહેવાનું સ્થાન, ઘર. તો આ છ જે છે અનઆયતન છે, રહેવાના સ્થાન નથી, એટલે યુ શુડ નોટ સ્ટે ધેર, સમજાય. તેની ભક્તિ, વિનય અને પૂજન વગેરે તો દૂર રહો, પણ સમ્યક દ્રષ્ટિ જીવ તેની પ્રશંસા પણ કરતા નથી, કારણ કે તેની પ્રશંસા કરવાથી પણ સમ્યક થવા દોષ લાગે છે. આ લાઈન ઉપર છે ને ગુરુદેવજીનું પ્રવચન બહુ સાંભળવા લાયક છે. એ પ્રવચનમાં લગભગ 18 મિનિટ નું જ પ્રવચન છે ટોટલ આખી ગાથા ઉપર. 20માં પ્રવચન ની પહેલી 18 મિનિટ ઘરે જઈને ચોક્કસ સાંભળ્યું. શું કે છે કે આ જે બીજા જે આવા જે રોંગ પર્સન છે એને ફોલો તો નથી કરતા સમ્યક દ્રષ્ટિ જીવ, એની પૂજા ભક્તિ વિનય આદિ તો નથી કરતા, પણ સપોઝ કોઈ બીજા ગ્રુપમાં બેઠા હોય ને તો એનું પ્રેઝ બી નથી કરતા. કેમ કે સપોઝ આઈ એમ સિટિંગ, કરેક્ટ, અને હું તમને કહું કે પેલા એક આ પ્રમુખ સ્વામી જે હતા, અરે શું જેન્ટલમેન પર્સન, એકદમ એકદમ બહુ શાંત અને આમ હતા અને તેમ હતા. સો વેધર યુ નો હિમ ઓર યુ ડોન્ટ નો હિમ, આઈ એમ ક્રિએટિંગ અ ગુડ ઇમ્પ્રેશન અબાઉટ હિમ ઇન યોર માઇન્ડ. તો શું થાય છે કે સામેવાળો પર્સન ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે કે હવે ઓકે લેટ મી ફાઇન્ડ આઉટ મોર કે શું છે, સમજાય છે. તો એને કારણે આ કુધર્મની પ્રભાવના થાય છે, અને કુધર્મની પ્રભાવનાને રોકવા માટે થઈને સમ્યક દ્રષ્ટિ જીવ એની પ્રશંસા બી નથી કરતો, સમજાય. આપણને એમ ઓકે એના પછીની લાઈન છે કે એની પ્રશંસા કરવાથી સમ્યકમાં દોષ લાગે છે. એક બાજુ આપણે શું વાત કરીએ છીએ કે સમ્યક તો એટલે શું? પર દ્રવ્યથી ભિન્ન પોતાના આત્માને જાણવું અને એમાં જ લીન થઈ જવું, બરાબર. એ પોતાના આત્માને આત્મા તરીકે માનવું, જાણવું ને લીન થઈ જવું. હવે કોઈ બીજાની પ્રશંસા કરે કે ન કરે તો આત્માને જાણવામાં શું ફરક પડે? કઈ ફરક પડે? પડે છે. શું પડે છે? કોઈ બીજાની પ્રશંસા કરવાથી તમને પોતાના આત્માની જેટલી મહિમા આવવી જોઈએ એટલી નથી આવતી, ઓલાની મહિમા વધારે થઈ જાય. અને એને કારણે જે પોતાને આત્મા તરીકે માનવું જોઈએ સમ્યક દર્શનમાં એટલું માનવામાં આવતું નથી, અને એમ કરીને જીવ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, સમજાય છે. શું વાત ચાલે છે? છ પ્રકારના અનાયતન ની વાત ચાલે છે. અનાયતન એટલે ધીઝ આર ધ સિક્સ પ્લેસીસ વેર વન શુડ નોટ સ્ટે, વન શુડ નોટ ફોલો ધેમ. કઈ છ વસ્તુ છે? કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર. કુદેવ ના સેવક, કુગુરુ ના સેવક અને કુશાસ્ત્ર. ચલો આપણે આગળ વાંચીએ છીએ. જો સમ્યક દ્રષ્ટિ જીવ, જીનેન્દ્ર દેવ, વિતરાગ મુનિ અને જીનવાણી આ ત્રણ આપણા સુદેવ, સુગુરુ ને સુશાસ્ત્ર, બરાબર, સુ એટલે કે કરેક્ટ, કરેક્ટ દેવ છે, કરેક્ટ ગુરુ છે અને કરેક્ટ શાસ્ત્ર છે. શું કામ કરેક્ટ છે? હા, કેમ કે પોતે વિતરાગી છે અને આપણને આત્માને ઓળખવામાં લગાવે છે, એટલે દે આર કરેક્ટ. તો આ ત્રણ ના સિવાય એક્સેપ્ટ ધી થ્રી, જે પણ બીજા કુદેવ, કુગુરુ ને કુશાસ્ત્ર છે તેને ભય, આવી બહુ ઇન્ટરેસ્ટિંગ છે સાંભળવા જેવું, ભય થી, આશા થી, લોભ થી અને સ્નેહ વગેરે થી પણ તેમને નમસ્કાર કરતા નથી. આપણો કોમન ક્વેશ્ચન છે ને કે ભાઈ મારા ફ્રેન્ડ ના ઘરે ગણપતિ આવે છે, મારી ફ્રેન્ડશીપ બચાવવા માટે તેને મારે ત્યાં જવું કે નહીં જવું, બરાબર ને? અથવા મારા બિઝનેસ માં હવે મારે કદાચ જવું પડે છે કોઈક ને ત્યાં, તો મારે જવું કે નહીં જવું? આનો ગુરુદેવશ્રી પ્રવચન નો પોતે ખુલાસો કરે છે. શું કે છે ગુરુદેવશ્રી? શું કે છે હું તમને કહું છું. ઈ કે છે કે ભાઈ કોઈના ભય થી, ત્યારનો ભય શું હતો કે ભાઈ મારા છોકરાઓના લગ્ન નહીં થાય, કેમ કે ત્યારના બધા લગ્ન રિલેશનશીપ થી થતા હતા, તો મારા છોકરાઓના લગ્ન નહીં થાય એટલે મારે જવું પડશે, અથવા તો મારો ધંધો નહીં ચાલે, વેપારી ને ત્યાં આવ્યા છે તો મારે જવું પડશે. આ ટાઈપના ભય થી પણ તમારે કોઈ કુદેવ આજે ત્યાં જવું નહીં. આશાથી કે ભાઈ હું આને ત્યાં જઈશ તો મોટો કોન્ટ્રાક્ટ મને મળી જશે, અથવા તો મને આ ફાયદો થઈ જશે, ઓલો ફાયદો થઈ જશે, એવા આશાથી પણ જવું નહીં. લોભથી, લોભ કે એટલે શું કે ભાઈ તમે શિરડીના સાંઈબાબાના દર્શન કરાવો તો તમને તમારા બધા દુઃખ દૂર થઈ જાય, અથવા તમને આમ થઈ જાય, અથવા તો આપણા ધર્મમાં તમે ચિંતામણી પાર્શ્વનાથના દર્શન કરવા જાઓ તો તમારી બધી બધા સંકટ દૂર થઈ જાય. ફલાણા શાંતિનાથ ભગવાનને ત્યાં જાઓ તો તમને શાંતિ મળે. આ બધું કુદેવ છે, આપણા ભગવાન હોવા છતાં કુદેવ છે, સમજાય છે? કેમ કે ધીઝ આર રોંગ પ્રેક્ટિસિસ વિચ આર બીંગ પ્રમોટેડ. અને છેલ્લું છે સ્નેહથી. સ્નેહથી એટલે શું કે કોઈની પ્રત્યે પ્રેમ હોય, ભાઈ મારા ફ્રેન્ડ ને ત્યાં જ છે, મારે રિલેશનમાં જ છે, મારે એટલીસ્ટ એક સોશિયલ ઓલા માટે તો જવું પડશે ને. તમે એક વાર ના પાડી દો ને કે ભાઈ હું નહીં આવું, અમે લોકો નથી આવતા, તો કોઈ પછી આગળથી જે વિલ ગેટ એડજસ્ટેડ, દે વિલ નોટ ફોર્સ યુ, સમજાય છે? પણ ઇફ યુ ગો વન્સ ધેન યુ વિલ બી ફોર્સ ટુ ગો એવરી ટાઈમ. કેમ કે યુ આર બિલ્ડિંગ સમ એક્સપેક્ટેશન ફોર યોર સેલ્ફ. સ્પેશિયલી એવા આપણે જૈન લોકો હોય, બરાબર ને, આપણે ઓફિસમાં કે આવી રીતના કામ કરતા હોય અને આપણે કહીએ કે ભાઈ અમે તો કાંદા બટેટા ખાતા જ નથી, તો ઇનિશિયલી દેર વિલ બી સમ, કે કોઈ નવા ગ્રુપ હોય તો દેર વિલ બી સમ, અરે નથી ખાતા આમ, દેર વિલ બી સમ ડિસ્કશન. પણ આફ્ટર અ વાઇલ દે ગેટ એડજસ્ટેડ, પછી એ લોકો આપણને એવું કઈ ઓફર જ ન કરે. થાય છે કે નહીં એવું? થાય છે કે નહીં? એવી જ રીતે આ કુદેવાદીની વસ્તુ પણ એવી, તમે એક વાર ના પડી દો કે ભાઈ અમે આવતા જ નથી, બસ પછી કોઈ આગ્રહ જ ન કરે તમને, સમજાય છે? આ બધી વસ્તુથી કેમ બચવું જોઈએ? કેમ કે આ એક વાર આમાં લાગી જઈએ ને તો પછી એમાંથી નીકળવાનું બહુ અઘરું, બહુ ડિફિકલ્ટ છે. આજે કોઈ હતું ગુરુદેવજીના પ્રવચનમાં? આજે ગુરુદેવજીના પ્રવચનમાં એમણે પોતે કીધું, એમના ટાઈમમાં, એટલે વેન હી વોઝ અ ચાઇલ્ડ, એટલે આજથી લગભગ 100 યર્સ અગો, ત્યારે કેવી સિસ્ટમ હતી ગુજરાતમાં? બધે દે યુઝ ટુ યુઝ વેલ વોટર, કેમ કે ગુજરાતમાં ઓલવેઝ પાણીની કમી જ હતી, બરાબર? તો એ વેલની બાજુમાં એક લાકડાનું પૂતળું બનાવે, એને આંખો આપે, એટલે આખું પ્રોપર ઓલું ગોબરનું એના ઉપર એક ડિઝાઇન કરે, પછી એમાં આંખો બનાવે, એને ઓલું નાક ને બધું બનાવે, અને એને કાકા બળિયા કહેવાય. બેઝિકલી હી ઇઝ ધ પ્રોટેક્ટર ઓફ વોટર, એ આપણા માટે પાણી અરેન્જ કરશે એવું માનતા હતા ત્યારે. એટલે એ પોતે જ એનો એના ઉપર લાભ કરતા હતા કે જો ત્યારે અમે કેવું માનતા હતા, પાગલ જેવું એમ. આ બધું કુદેવની પ્રેક્ટિસ છે, સમજાય છે? આવું હવે આપણે મુંબઈમાં તો મોડર્નાઇઝ થઈ ગયા એટલે આપણને આવું બધું જોવા નથી મળતું, પણ હજી બી આપણા કોક કોક ના ઘરમાં હશે કે ભાઈ અમારા કુળ દેવી છે અહીંયા ફલાણી જગ્યાએ, અમારા કુળ દેવી છે એટલે અમારે વર્ષમાં એક વાર તો જવું પડે, અથવા અમારે આવી રીતના લગ્ન થાય તો જવું પડે, આવી રીતના જવું પડે. આપણામાં હજી આવી બધી વસ્તુ છે. ધીઝ આર ઓલ રોંગ પ્રેક્ટિસ, સમજાય છે? અને આવી રોંગ પ્રેક્ટિસિસમાં આ બધા ઇન્ફ્લુઅન્સ થી પણ ન જવું જોઈએ. વન શુડ બી વેરી ક્લિયર ઇન અવર થોટ પ્રોસેસ એઝ વેલ એઝ અન્ડરસ્ટેન્ડિંગ કે વાત શું ચાલે, કેવી રીતના સાચું સુખ મળે મને. સપોઝ હવે આપણે કોઈ પણ એક એક્ઝામ્પલ લઉં છું, સપોઝ આપણે ગણપતિમાં જઈએ અથવા સ્વામિનારાયણના મંદિરમાં જઈએ, ત્યાં બધે તેનું એટલે પ્રિડોમિનન્સ તેનું છે કે તમે રાત્રે તો ઠીક, પણ ભગવાનની પૂજા કે બધું કરે તો લાડવાને બધું લઈ જાય, ફ્રૂટ્સ ને બધું લઈ જાય, આપણે ભગવાનને આપી દઈએ તો એ પાછું આપણે લઈ લેવાનું, આપણે જ પછી એને ખાવાનું. થોડું સમજાય છે ને કે એ બધું છે ને બહારની વસ્તુમાં જ એની રમત છે આખી. આત્મા જેવી કોઈ વસ્તુને ઓળખવાની તો વાત આવતી જ નથી, બસ આપણે એને માનવાનું. ને કુરાનમાં આવે છે ને ઓલું સૌથી પહેલું આવે ને કે કુરાન તમે વાંચો ને સ્ટાર્ટિંગમાં જ એવી રીતના આવે કે અલ્લાહ ઇઝ ઓલ માઇટી, હી વિલ ડુ એવરીથિંગ ગુડ ફોર એવરીવન, એટલે તમે એને ફોલો કરો એ તમારું બધું ભલું કરી આપશે. સ્ટાર્ટિંગમાં એક બે સાંજા વાંચો ને એમાં જ આવું આવે છે. એટલે શું કહેવા માંગે છે કે આપણી જે એક આત્માની એક સ્વતંત્રતા છે, દરેક જણની સ્વતંત્રતા છે, પોતાના આત્માને ઓળખીને તમે સુખી થઈ શકો છો એવી વાત તો ક્યાંય છે જ નહીં. એક સુપ્રીમ બિંગને માની લીધા છે બધે, જે તમારું ભલું કરશે બધે, સમજાય છે? હિન્દુઇઝમમાં શું છે કે એક વિષ્ણુ કરીને ભગવાન છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ, ત્રણ સાંભળ્યું ને, બ્રહ્માએ તો આખું વર્લ્ડ ક્રિએટ કર્યું ને, નાઉ હી ઇઝ રેસ્ટિંગ. જે મહેશ શંકર ભગવાન, હી ઇઝ ઓલ્સો રેસ્ટિંગ, પણ એને બહુ ગુસ્સો નહીં આપવાનો, અધરવાઇઝ હી વિલ ડિસ્ટ્રોય એવરીથિંગ. અને વિષ્ણુ ઇઝ ધ થર્ડ પર્સન હુ ઇઝ મેન્ટેનિંગ એવરીથિંગ. અત્યારના બધું મેન્ટેનિંગ વિષ્ણુ કરે છે. તો શું થાય, યદા યદા હિ અધર્મસ્ય, જયારે જયારે અધર્મ વધી જાય છે, ગ્લાનિર્ભવતી ભાવત, એટલે કે બધાને બહુ ગ્લાની થઈ જાય છે અને વિષ્ણુમાં બધા અશાંતિ પ્રસરી જાય છે, ત્યારે વિષ્ણુ ભગવાન જમીન પર અવતાર લે છે અને બધાનું બધું સારું કરે છે. તો એના કેટલા અવતાર છે? બહુ બધા અવતાર છે, ઘણા બધા. તમે કાઉન્ટ કરવા જાઓ તો ક્યારે પતે નહીં. રામ, પછી કૃષ્ણ, પછી રિસન્ટલી સ્વામિનારાયણ, આ બધા વિષ્ણુના અવતાર છે એવું માને છે, સમજાય છે? હવે આ થિયરીમાં પ્રોબ્લેમ શું છે કે દેર ઇઝ વન ઓલ માઇટી હુ વિલ ડુ એવરીથિંગ ગુડ ફોર અસ, સો હી વિલ ઓલવેઝ બી સ્લેવ, સમજાય છે? અને જો એમના જ હાથમાં બધું છે તો તમે તો સારું કરો કે ખરાબ કરો તમને તો કઈ પ્રોબ્લેમ થાય જ નહીં, ઇફ યુ ફોલો હિમ, વિચ ઇઝ રોંગ ને. જો કોઈ કઈ ખરાબ કરતું હોય તો એને સામે ખરાબ થવું જોઈએ, ધેર હેઝ ટુ બી અ કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશીપ. તો આવી બધી માન્યતામાં આ બધા કુદેવ આપણને લઈ જાય છે, એટલે એના માટે જઈને આપણે એમને ફોલો ન કરવા, સમજાય છે? ચાલો આગળ વધીએ. નીચેથી થર્ડ લાઈન વાંચું છું, ત્યારે ભય આશા લોભ સ્નેહ વગેરેથી નમસ્કાર કરતા નથી, કારણ કે તેને નમસ્કાર કરવા માત્રથી સમ્યક તો દૂષિત થઈ જાય છે. તમે સમજ્યા ને, સમ્યક તો કઈ રીતે દૂષિત થાય છે? તમે એને નમસ્કાર કરો છો તો હવે એક બાજુ તમે કુંકુંદ આચાર્ય નમસ્કાર કરો છો અને એક બાજુ તમે વસ્ત્રધારી કોઈ શ્વેતાંબર મુનિને બી નમસ્કાર કરો છો તો તમારી દ્રષ્ટિમાં તો આ અને આ સરખા થઈ ગયા, સમજાય છે કે? અને બે સરખા થઈ ગયા તો વિશ્વના દરેક ગુરુ સરખા થઈ ગયા તો તમને વિનય મિથ્યાત્વનો દોષ લાગે છે. આવું ગુરુદેવશ્રી પ્રવચનમાં કીધું, સેમ એક્ઝામ્પલ લીધું છે કે એક બાજુ તમે કુનકુંદ આચાર્ય નમસ્કાર કરો છો, એક બાજુ બીજા ગુરુને નમસ્કાર કરો તો તમારી દ્રષ્ટિમાં તો બધા સમાન થઈ ગયા. ઘણાની એક સોલ્યુશન છે કે ભાઈ મારે જવું બી પડે આવી રીતના ક્યાંય તો હું તો હાથ જોડીને નમોકાર મંત્ર જ ભણું છું, તો બરાબર છે કે નહીં? તમે પહેલા ત્યાં જાઓ છો એનો મતલબ કે તમે એને કઈક તો એક સામાન્ય મનુષ્ય કરતા કઈક વધારે બહુમાન આપીને જાઓ છો કે નહીં, કે ભાઈ હું મંદિરમાં જાઉં છું એમ તો આપણે કહીએ તો સામાન્ય મનુષ્ય કરતા તમે સપોઝ સિદ્ધિ વિનાયક જાઓ છો તો એને બહુમાન આપીને જાઓ છો, તો ત્યાં જ તમારી દ્રષ્ટિમાં એ જરા મોટા થઈ ગયા. આપણે હીન થઈ ગયા ને એ વધી ગયા. તો જે આપણા વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ આપણાથી વધારે હોવા જોઈ શકતા એની બદલે એ વધારે થઈ ગયા, તો આ બધા સેમ થઈ ગયા. સમજાય? હવે એક સાઈડ તમારા કોઈ સાયન્સ ના ટીચર હોય જે તમને સાયન્સ ભણાવતા હોય, બહુ સારું ભણાવતા હોય, બરાબર, જેને આપણે બહુ થોડું રિસ્પેક્ટ આપીએ કેમ કે આપણે ટીચર. અને બીજી બાજુ કોઈ ડ્રગિસ્ટ હોય જે તમને ડ્રગ્સ સપ્લાય કરતો હોય, સપોઝ ઘણા બધા હોય ને આવી રીતના બધાને ઇન્ફ્લુઅન્સ કરે ને, અને તમે એને પણ રિસ્પેક્ટ આપો એ ડ્રગિસ્ટને પણ અને ટીચરને પણ એટલો જ રિસ્પેક્ટ આપો, તો તમારા નજરમાં તો બે સેમ થઈ ગયા. સમજાય છે કે ને? એક ખરાબ કરે છે ને એક સારું કરે છે, પણ આપણી નજરમાં બધા સેમ થઈ ગયા એ પ્રોબ્લેમ છે, એ ધેટ ઇઝ અ મિસ્ટેક. એને કારણે અહીંયા આટલું સ્ટ્રોંગલી કીધું છે. અર્થાત કુદેવ સેવા, કુ ગુરુ સેવા અને કુ ધર્મ સેવા એ ત્રણ સમ્યક્ત્વની મૂળતા નામના દોષ છે. કોઈ આમાં કઈ ક્વેશ્ચન છે? આગળ વધીએ. ઓકે, હવે જો થોડું કોન્ટેક્ટ ફરીથી જોઈ લે, શું વાત ચાલે છે? થર્ડ ડાલ માંથી વાત શું ચાલે છે? ના ના, ત્રીજી ડાલ, આખી ત્રીજી ડાલમાં શું વાત? હા, વેરી ગુડ. ત્રીજી ડાલમાં જે દુઃખ નો ઉપાય બતાવે છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ની એકતા, બરાબર, એને કેટલા કેટલા ફોર્મમાં એક્સપ્લેનેશન કરે? બે ફોર્મમાં, એક નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને એક વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. તો નિશ્ચયમાં તો સેકન્ડ ગાથામાં કીધું, પરદ્રવ્યથી ભિન્ન પોતાના આત્માને જાણો, એમાં જ લીન થઈ જાઓ અને એને આત્મા તરીકે માને, બરાબર, એ નિશ્ચય થઈ ગયો. હવે વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સમજાવવા માટે સાત તત્વોમાં ડિટેલથી બધું સમજાયું કે જીવ કેવા હોય, પૂતગલ કેવા હોય, ધર્મ અધર્મ કેવા હોય, જીવના કેવા ભાવો આશરો બંધ આદિ થાય છે, કેવા ભાવ સંવર એવા હોવા જોઈએ અને મોક્ષ કેવી અવસ્થા, એ બધું બહુ ડિટેલમાં સમજાય, બરાબર. એના પછીનો ટોપિક શું લીધો? કે હવે જે સમ્યક દ્રષ્ટિ જીવ છે એને આવી ક્વોલિટીઝ હોય છે અને આવા દોષો હોતા નથી, બરાબર. આઠ ગુણ જોયા અને 25 દોષો જોયા, આપણે બધું કવર કરીએ. હવે ટોપિક થોડો ચેન્જ થાય, હવે નેક્સ્ટ ટોપિક આવે છે. નેક્સ્ટ ટોપિકમાં શું છે? નેક્સ્ટ ટોપિકમાં સમ્યક દર્શન નો મહિમા બતાવે છે, એટલે કે સમ્યક દર્શન ઇઝ સચ અ ગ્રેટ થિંગ, એ હવે આપણને ત્રણ ગાથામાં સમજાવે. દિસ ઇઝ અ લાસ્ટ ટોપિક ફોર ધીસ ક્લાસ. સમજાય છે? શું વાત આવશે? કે જે જીવ પોતાને આત્મા તરીકે આઈડેન્ટિફાઈ કરે છે, એટલું સિમ્પલ આઈડેન્ટિફિકેશન થી પણ હી હેઝ અચીવ સો મચ, એની વાત હવે અહીંયા કરશે. કોન્ટેક્ટ સમજાય છે? ચાલો આપણે હવે 15 ગાથા જોઈએ. શું વાત કરે છે? જો એનું 15 ગાથા નું ટાઈટલ, અવ્રતિ સમ્યક દ્રષ્ટિની ઇન્દ્ર વગેરે પણ પૂજા અને ગ્રસ્તપણામાં અપ્રીતિ. હવે આપણે ખાલી ફર્સ્ટ પાર્ટ આજે જોઈશું કે અવ્રતિ સમ્યક દ્રષ્ટિની ઇન્દ્ર વગેરે પૂજા કરે છે. પહેલા મને હવે થોડું તમને કોન્ટેક્સ્ટ આપવા દો કે ઇન્દ્ર કોણ છે. જેવી રીતના આપણે મૂવીમાં જોઈએ ને કે મૂવીમાં હીરોનું આપણને સુપિરિયોરિટી દેખાડવી હોય તો પહેલા વિલનની સુપિરિયોરિટી દેખાડવી પડે ને, કે હાઉ ગ્રેટ વોઝ ધ વિલન, અને પછી આ હીરોએ વિલનને હરાવી દીધો એટલે હીરો ઇઝ ઇવન બેટર. સમજાય છે? અહીંયા તો કોઈ હીરો કે વિલન નથી, અહીંયા તો બે હીરો છે. ઇન્દ્ર પણ હીરો છે અને સમ્યક દ્રષ્ટિ જીવ પણ હીરો છે. પણ ઇન્દ્ર કેટલા ગ્રેટ છે અને ઈ આવીને જો કોઈ એની પૂજા કરતા હોય તો દેટ મીન્સ એ સમ્યક દ્રષ્ટિ જીવ કેવો ગ્રેટ હોવો જોઈએ. સમજાય છે? એની વાત આપણે કરીએ. અચ્છા, હવે સપોઝ આ 6 ડાળા છે, બરાબર. આ બુકમાં અપ્રોક્સિમેટલી કેટલા શ્લોક છે કોઈને ખબર છે? अच्छा कोई भी एक दाल में कितना श्लोक हो गया? हाँ 15 से 17, 18 राइट, 6 ढाल कर तो अप्रोक्सीमेटली अपने समझो ने तो 100 से 120 नी वच में हे करेक्ट। आखी बुक में खाली 100 से 120 श्लोक है, समझाएगा। आत्मसिद्धि शास्त्र कोई ने ख्याल से आत्मसिद्धि नाम सामग्री है, आत्मसिद्धि शू है? श्रीमद राजचंद्र जी एक कविता लिखी है, ये कविता में कितना स्टांजा है? 142 स्टांजा, वेरी गुड। अरे हम अपने जो 120 है मां 142 स्टांजा समयसार शास्त्र सामग्री है, ये में कितना श्लोक है? गाथा, गाथा कितनी है? याद रखनी जो करेक्ट अपने तो 15 गाथा याद रखी तो टेन्शन थी जाए कि नहीं। हमें हूँ तमने कहूँ तमारे आखू समयसर मोटे करवानू है 415 गाथा तो पची ना चूकी जाए कि नहीं। જે ઇન્દ્ર હોય ને એનું નોલેજ કેટલું હોય ખબર? એને ઇન્દ્ર ને 12 અંગ અને 14 પૂર્વ એનું જ્ઞાન હોય, અંગ અને પૂર્વ એટલે એમ સમજો ને એક ટાઈપ ના આપણા શાસ્ત્ર છે રાઈટ, પણ ક્યુમ્યુલેટિવ બધા મળીને એમાં શ્લોક કેટલા છે? ધેટ્સ વોટ આઈ વોન્ટ ટુ કમ ટુ, કે આપણે તો 415 ગાથાઓ છે ને એને યાદ રાખવી અઘરી પડે, એ 12 અંગ અને 14 પૂર્વ માં કેટલા શ્લોક આવે છે, કેટલી ગાથાઓ આવે છે કોઈને ખબર છે? જેવી રીતના એક આત્મસિદ્ધિ હોય ને એને એક પદ કહેવાય, એક પદ માં 142 ગાથા આવી તો એવા જે 12 અંગ અને 14 પૂર્વ છે ને એમાં અમુક પદ નાના છે, અમુક પદ બહુ મોટા છે, પણ ઓન એન એવરેજ દરેક પદ માં 51.5 કરોડ શ્લોક છે, સમજાય ને? દરેક પદ માં 51.5 કરોડ શ્લોક છે, અને એવા કેટલા પદ છે આખા આટલા ગ્રંથ માં? એવી કેટલી રચનાઓ છે, સમજાય ને? શું કહું છું, સમજાય ને? લગભગ 112 કરોડ એવા પદ છે, દરેક પદ માં 51.5 કરોડ, સો યુ મલ્ટીપ્લાય ધ ટુ, આટલું બધું ઇન્દ્ર ને મોઢે યાદ છે, સમજાય? તમને આમ કહો ને કે આ શાસ્ત્ર માં અહિયાં શું છે તો એ તમને ગાઈને ફટાફટ ફટાફટ કહી દે,
રિપીટ નો થાય,
એ અક્ષરો રિપીટ નો થાય, એ વસ્તુ અલગ છે, એ આપણે અહિયાં નથી કહ્યું, આ લોકો કન્ફ્યુઝ થઈ જશે, સમજાય છે? આટલા શ્લોક 12 અંગ અને 14 પૂર્વ માં છે, એટલું નોલેજ ઇન્દ્ર નું છે, આ તો નોલેજ ની વાત છે। એનામાં પાવર કેટલો છે ખબર? ઇન્દ્રમાં સપોઝ મારે આ ટેબલ ઉચકવું હોય તો આઈ નીડ સમ સ્ટ્રેન્થ, ઓલું લાકડાનું ટેબલ હોય એવી સીડી છે પાછળની, એને ઉચકવું હોય તો થોડોક સ્ટ્રેન્થ પડે, મારે આઈ નીડ સમ મસલ સ્ટ્રેન્થ પડે મારા ઉપર, થોડી મેટલની સીડી છે એને તો ઉચકવાની મારી તાકાત જ નથી, કેમ કે ઇટ ઇઝ સો હેવી, સમજાય ને? આખા મંદિર ને ઉચકવું હોય તો ઇટ ઇઝ બિયોન્ડ ઇમેજિનેશન, કોઈ હ્યુમન ની તાકાત નથી। હવે આપણા મંદિર માં જે અંદર સ્ટીલ નાખે ને, રોડ નાખે ને સ્ટીલ ના, કોઈ પણ બિલ્ડિંગ કોન્ક્રીટ ની અંદર સ્ટીલ ના રોડ હોય તો આપણા મંદિર માં કેટલું સ્ટીલ ગયું છે ખબર? હા ટન, અમુક 100 ઓફ ટન એટલું સ્ટીલ આમાં મંદિર માં ગયું છે, એટલે એટલું વજન છે મંદિર નું, ખાલી સ્ટીલ નું વજન એટલું છે, કોન્ક્રીટ નું વજન તો એડિશનલ અને માર્બલ નું હજી એક્સ્ટ્રા, સમજાય? આટલું વજન તો મંદિર નું છે, ઇન્દ્ર માં એટલી તાકાત છે કે સપોઝ તમે આખા ઇન્ડિયાના જેટલા પણ બિલ્ડિંગ છે ને બધા જમા કરી દો, આખા ઇન્ડિયા ની, આખા વર્લ્ડ ના, આખા વર્લ્ડ ના ને આખા લોક ના, હવે જેને લોક ખબર હશે એને ઇમેજિનેશન પણ થશે, બાકી જેને ન ખબર એને વર્લ્ડ સમજો ને, આખા વર્લ્ડ ના બધા બિલ્ડિંગ તમે જમા કરી દો તો ઇન્દ્ર આરામથી ઉચકી શકે, એને એટલી તાકાત છે, બોડી ની તાકાત એટલી, તો આરામથી ઉચકી શકે, સમજાય? તો એટલું એનામાં નોલેજ છે, એટલી એનામાં ફિઝિકલ સ્ટ્રેન્થ છે, સમજાય? ઓકે નેક્સ્ટ એની પાસે પૈસા કેટલા છે ઇન્દ્ર પાસે પૈસા કેટલા ચલો ઇમેજિન કરો કોઈને કઈક તો ઇમેજિનેશન કઈક એક્ઝામ્પલ આપો કઈ ખબર છે જે આપણે સમોસરણ ની રચના થાય ને તો એ સમોસરણ ની રચના ઇન્દ્ર ની આજ્ઞાથી એટલે ઇન્દ્ર કે ઓર્ડર આપે કુબેર કરીને હોય કુબેર ઇઝ ધ ટ્રેઝરર એમ
સમજો
ઇન્દ્ર એને ઓર્ડર કરે કુબેર જાઓ જઈને સમોસરણ બનાવો સમોસરણ કોઈ જોયું છે એમાં એટ લેયર્સ હોય અલગ અલગ ખ્યાલ છે તો એની જે બધી વોલ્સ હોય ને એ વોલ્સ કોન્ક્રીટ ની ન બની હોય એ બધી ડાયમંડ થી બની હોય જે આપણે ડાયમંડ હોય ને એને ક્રશ કરીને એની રજ બને અને એનાથી બધી વોલ્સ બનેલી હોય અમુક વોલ્સ એ ડાયમંડ ની છે અમુક વોલ્સ ગોલ્ડન છે પ્યોર ગોલ્ડ ની બનેલી વોલ્સ હોય જે ઓલી ગંધક ઉઠી હોય ને ખબર છે આ ભગવાનની નીચે આમ ત્રણ લેવલ હોય ખ્યાલ છે જોયું હશે ને ક્યાંક તો મંદિરમાં તો એ ત્રણ લેવલ ને ગંધકુટી કહેવાય તો એ ગંધકુટી આખા ત્રણ અલગ અલગ ટાઈપના ડાયમંડ થી બનેલી હોય વન બિગ પીસ ઓફ ડાયમંડ નીચે ગ્રીન ડાયમંડ હોય ઉપર પછી કઈક ગોલ્ડ હોય ને ઉપર સ્ફટિક હોય સ્ફટિક એટલે ક્રિસ્ટલ એનાથી બનેલું હોય સમજાય છે એનો એક નાનકડો ટુકડો પણ સમોસરણ માંથી ક્યાંયથી પણ સપોઝ આપણને ફરવા જવાનું મળ્યું સપોઝ જેવી રીતના કુનકુંદ આચાર્ય ગયા હતા ને આપણને ઓપોર્ચ્યુનિટી મળી કે કોઈ આપણને લઈ જાય સમોસરણમાં અને તમે ત્યાં ત્યાં માટી પણ ઉપાડીને લાવો ને એક મુઠ્ઠી તો યુ વિલ બીકમ ધ રિચેસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ એટલું બધું એક્સપેન્સિવ વસ્તુ છે સમજાય છે ઓકે અનધર એક્ઝામ્પલ જયારે તીર્થંકર ગર્ભમાં આવે ને મધર ને ત્યાં તો ખબર રત્ન વર્ષા થાય સિક્સ મંથ બિફોર ગર્ભ કલ્યાણ અને નાઇન મંથ ઓફ ગર્ભ ટોટલ ફિફ્ટીન મંથ સુધી ઇન્દ્ર ઈ સિટી આખી સિટીમાં ડાયમંડ ની વર્ષા કરે સમજાય છે એક વખતમાં કેટલા ડાયમંડ નાખ્યા એક વખતમાં કઈક 72 કરોડ 72 કરોડ ડાયમંડ નહીં 3.5 કરોડ સોરી આઈ થિંક 3.5 કરોડ એક વખતમાં એટલા ડાયમંડ ની ફેંકે નીચે કન્ટિન્યુઅસ ચાલુ હોય દિવસમાં 4 વાર 3 વાર અમુક જગ્યાએ 3 વાર લઈ ગયું અમુક જગ્યાએ 4 વાર લઈ ગયું આપણે 4 વાર
સમજીએ
વિઝિબલ ફિઝિકલ ડાયમંડ આખી સિટીમાં એવી રીતના વરસાદ જેવી રીતના પડે ને એવી રીતના ડાયમંડ ની વરસાદ થાય એક દિવસમાં 14 કરોડ ડાયમંડ નીચે નાખે અને એવું 15 મંથ સુધી એવી રીતના ડાયમંડ ની વરસાદ થાય વોટ ઇઝ ધ ઇન્ટેન્શન કે ભાઈ તીર્થંકર આવવાના છે તો આખી સિટીમાં કોઈ ગરીબ ન હોવું જોઈએ એવરીબડી શુડ બી રિચ તો એટલે ઇન્દ્ર એવી રીતના કે અગર આટલા બધા ડાયમંડ ની વરસાદ કરે તો એના પોતા પાસે કેટલા હશે સમજાય ને ઇન્દ્ર કોને કહેવાય ખબર જેવી રીતના આપણે અહીંયા સમજે નરેન્દ્ર મોદી ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર એટલે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન ઓફ ઇન્ડિયા કરેક્ટ ઇન્ડિયામાં કેટલા સ્ટેટ્સ છે 32 કેવું કઈક છે ને તેમ સમજે 32 ના પોતાના સ્ટેટના એમપી હશે ને તો હી ઇઝ ધ કિંગ ઓફ ધોઝ એમપી એટલે અંડર હિમ દેર આર 32 અધર એમપી બરાબર સપોઝ આપણે બરાક ઓબામાને જોઈએ તો યુએસ ઇઝ કન્સિડર્ડ એઝ ધ મોસ્ટ પાવરફુલ કન્ટ્રી રાઇટ નાઉ રાઈટ તો અંડર હિમ આટલા 100 સમથિંગ કન્ટ્રીના પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટ આર ફોલોઈંગ કરેક્ટ તો ઇન્દ્રને હી ઇઝ ધ કિંગ કે એની નીચે 32 લાખ અલગ અલગ કોન્ટિનેન્ટ છે એમ સમજો આપણે વૈમાનિક દેવ છે ને તો એ લોકો બધા વિમાનમાં રહે તો ત્યાં 32 લાખ વિમાન એનો કિંગ ઇઝ ઇન્દ્ર દેવ એટલે સાધારણ દેવ ઇન્દ્ર એટલે એનો કિંગ સમજાય દરેક વિમાનની અંદર દેર કુડ બી અસંખ્યાત દેવ એટલે લાખો કરોડો અબજો એનાથી બી વધારે એક વિમાનની અંદર દેવ હોય There is an Indian population, can you hear? About 125 crore people. Sawa so crore, barabar? So Narendra Modi is considered king of sawa so crore people, right? તો એક એક વિમાન ની અંદર અસંખ્યાત દેવ હવે અસંખ્યાત કેવી રીતના સમજો આ વોલ ઉપર તમે આખા ડિજિટ લખી નાખો અહીંયાથી 1 થી શરૂ કરો કોર્નરમાં અને 0000 લખતા જ જાઓ અને આ કોર્નર સુધી લખો એટલા બધા દેવ ઇઝ સ્ટીલ કાઉન્ટેબલ એ હજી સંખ્યાત જ છે અસંખ્યાત દેવ એક એક વિમાનમાં હોય અને એટલા 32 લાખ વિમાનો એનો કિંગ એટલે ઇન્દ્ર સમજાય એટલે ઇન્દ્ર કેટલો પાવરફુલ પર્સન છે તમે ઇમેજિન કરી શકો છો હવે કે કેટલા તો એને શરીરની તાકાત છે કેટલા તો પૈસા છે એનું નોલેજ પોતાનું નોલેજ કેટલું છે ઈ ઇઝ અ વેરી સુપિરિયર એમ કહો ને એવું જે હવે બીજું એક એક્ઝામ્પલ આવે હવે પંચકલ્યાણક થાય ને તો પંચકલ્યાણકમાં ઇન્દ્ર ઇઝ ધ મેઇન પર્સન બેઝિકલી હી ઇઝ ડ્રાઇવિંગ એવરીથિંગ આચેવ કલ્યાણકનું સેલિબ્રેશન એમાં ઇન્દ્ર ઇઝ ધ મેઇન સેલિબ્રિટી તો જયારે જન્મ કલ્યાણક હોય ને તો સુમેરુ પર્વત પર ભગવાન નો અભિષેક કરીને પાછા આવે તો પાછા આવે પછી ઇન્દ્ર ને એટલી બધી હેપીનેસ થાય કે તાંડવ નૃત્ય કરે સાંભળ્યું ને તો એ તાંડવ નૃત્ય એટલે આપણા જેવું કોમન ડાન્સ ન હોય કેમ કે ઇન્દ્ર માં એવી એવું એનામાં કેપેબિલિટી છે કે હી કેન ક્રિએટ મલ્ટીપલ ડિફરન્ટ ઓલ્ટર ઈગો પોતાનો અલગ રૂપ બનાવી શકે જેવી રીતના કે એક હું અહીંયા બેઠો છું રાઈટ જેવી રીતના રાવણ માં એવી તાકાત હતી ને કે એના 10 મોટા થઈ શકે ઇન્દ્ર માં એવી તાકાત હોય કે પોતાના જેવા જ લાખો પોતાના રેપ્લિકા બનાવી શકે તો એક સાથે લાખો લોકો લાખો ઇન્દ્ર એક સાથે ડાન્સ કરે ભગવાન ને માટે એને કહેવાય તાંડવ નૃત્ય કોઈ એક છે એ વીણા વગાડે છે કોઈ એક બાંસળી વગાડે છે પોતે જ વગાડતા હોય બધું જ પણ એના અલગ અલગ ફોર્મ છે બધું વગાડે થોડું આ મેજિકલ લાગે ને આપણને પણ ઇગ્નોર એટ મારે તો અહીંયા ઇન્દ્ર ની તાકાત કેટલી છે દેખાડવી એનામાં એટલી બધી તાકાત છે હવે આ દાદામાં શું કે છે એ આપણે જોઈને અહીંયા ફિનિશ કરીએ પછી એના પર આગળ વધારે ડિટેલમાં લઈશું હવે સપોઝ આપણે રસ્તામાં કઈક જતા હોય ખબર તો ઘણા બધા એવા લોકો બેઠા હોય આમ સાઈડમાં ક્યાંય ખૂણામાં બેઠા હોય સાવ ગરીબ હોય કપડા બપડા ને ઠેકાણા ન હોય પોતાના વિમ્ઝિકલ પોતાની દુનિયામાં જ રહેતા હોય એવા જોયા છે જેવી રીતના એક સ્કાય વોક છે તો ત્યાં ખૂણા પર એક માણસ બેઠો જ હોય એવરી ડે બેઠો હોય એવા કેટલા એવા છે ક્યાંક ક્યાંક બેઠા હોય સાવ સમજાય છે એવા સાવ ગરીબ ને કઈ ઠેકાણા વગર ને એવા જીવ હોય પણ એને જો અંદરથી પોતાના આત્માની મહિમા હોય ને સમ્યક દ્રષ્ટિ હોય તો ઇન્દ્ર આવીને એની પૂજા કરે છે કઈ ઇમેજિન કરી શકો છો કે સમ્યક દર્શન નું મહત્વ કેટલું છે એ ઇન્દ્ર પોતે સમ્યક દ્રષ્ટિ છે બાય ધ વે એ પોતે સમ્યક દ્રષ્ટિ છે એ ઇન્દ્ર એની જે લાઈફ હોય ને એનું બે સાગર નું આયુષ્ય હોય હવે સાગર થી કેવી રીતના સમજાવું એ ટોપિક ક્યારેક અલગ છે ક્યારેક લઈશ પણ એમ સમજો એનું ઇન્ફિનિટ બહુ લાંબુ આયુષ્ય છે એટલું લાંબુ આયુષ્ય જયારે એનું ફિનિશ થશે તો એના પછીના ભાવમાં એ મનુષ્ય હ્યુમન ફોર્મમાં આવીને ભગવાન થવાના છે ઈ જ લાઈફમાં ભગવાન થશે બાય ડેફિનેશન ઇન્દ્ર હોય ને નેક્સ્ટ ભાવમાં ભગવાન થાય જ તો એટલા એ બીજા ઇન્દ્ર આવી જાય એમનું આયુષ્ય પૂરું એટલે બીજા ઇન્દ્ર આવી જાય પણ એટલે એટલો એમનું પોતે સમ્યક દ્રષ્ટિ છે આટલા નોલેજેબલ છે નેક્સ્ટ ભાવમાં ભગવાન થવાના છે પણ તો પણ એટલા વિનમ્ર છે કે કોઈ સમ્યક દ્રષ્ટિ જે હોય સપોઝ આપણા આટલામાંથી કોઈ સમ્યક દ્રષ્ટિ હોય તો એ આવીને આપણને પ્રણામ કરે છે સમજાય છે મહત્વ શેનું દેખાડવું છે કે સમ્યક દર્શન નું કેટલું મહત્વ છે કે આટલો મોટો પર્સન આવીને આપણને નમસ્કાર કરે છે સમજાય આપણે બધા એંગલ જોયા સપોઝ પૈસામાં બી હી ઇઝ મચ મોર દેન ધીરુભાઈ અંબાણી કે કોઈ પણ નોલેજમાં બી ઇઝ મચ મોર દેન એની બડી સમજાય એટલો પાવરફુલ પર્સન છે અને એ પણ સમ્યક દ્રષ્ટિ જીવ જો મામૂલી પણ હોય આજે કોઈ કૂતરા આવી હોય ને આ રસ્તે ચાલતા કૂતરા હોય ને એમાંથી પણ કોઈ સમ્યક દ્રષ્ટિ હોય શકે, સમજાય ને? એવા જીવોને પણ ઇન્દ્ર આવીને પ્રણામ કરે છે. પ્રણામ એટલે એનું બહુમાન કરે કે ભાઈ આ જીવ નિકટ ભવી છે. આ સમ્યક દર્શન, એકવાર સમ્યક દર્શન થાય ને એટલે અમુક ટાઈમમાં હવે ભગવાન થવાના જ છે બાય ડેફિનેશન. કોઈ પણ જીવ, સમજાય ને, એકવાર સમ્યક દર્શન થાય એટલે એ જીવનું હવે સંસારમાં લિમિટેડ ટાઈમ છે, હવે ભગવાન થશે. તો ઇન્દ્ર આવીને એને બહુમાન કરે છે, વાહ, હી હેઝ અચીવ્ડ સમથિંગ વિચ ઇઝ રિયલી ગ્રેટ. તો આપણે આ ગાથા વાંચીએ છીએ, નેક્સ્ટ ટાઈમ આપણે એને વાંચશું અને એના ઉપર પછી વધારે ડિટેલ આપણે જોઈએ. કોઈને કઈ ક્વેશ્ચન છે તો આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. જીવવાણી સ્તુતિ. હે જીનવાણી વારસી તોહી જપો દિરે જ્યોતિ શરણાગ્રહે સુપારે સુખ છે. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો સોવાણી મસ્તક નમો સદા દેત હો. બોલો જીનવાણી માતનો જય.